તારીખ 25/4/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 107
ઘણી વખત આવે છે વાંચનમાં કે અમુક શૂન્ય ભૂમિકામાં પ્રયોજનનો સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિકોણ હોવો જોઈએ. પ્રયોજનનો દ્રષ્ટિકોણ એટલે શું? એમાં
વેપારી છો અને તમારા કરતા પણ વધારે અનુભવી વેપારીની વચ્ચે તમે બેઠા છો અને પોતાના કેટલાક પ્રસંગોની વાત કરે. તમારે તો એ પ્રસંગો થયા નથી એવા, અને તમે એક વેપારી હોવાથી એમાંથી શું ગ્રહણ કરો છો? જો આ લોકોને આવું થયું તો નુકસાન થઈ ગયું, આપણે એને તો નુકસાન હવે એ વાત શીખવા મળી, પણ એને નુકસાન ભરીને શીખવા મળી. તમારી પ્રયોજનની દ્રષ્ટિએ તે લાભ નુકસાન નહીં, એટલે તમે નુકસાન ભર્યા વગર તમે શીખી ગયા. આવી બાબતમાં આપણે ધ્યાન રાખવું, એને તો નુકસાન થઈ ગયું, આપણને ના થાય સંભાવના હોય તો પણ એ પ્રયોજન શકાય. આમાં આપણને લાભ થાય અથવા નુકસાન થાય આવા આપણને ના થાય.
જેવી રીતે વેપારીના દ્રષ્ટા
અને એથી વધારે સૂક્ષ્મ દ્રષ્ટિ હોય જો પ્રયોજન, તો અત્યારે મને લાભનું શું કારણ અને મને અત્યારે નુકસાનનું શું કારણ, એ વાત ઉપર એની સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિ હોય. એટલે એવી કોઈ વાત ચાલે તેને એને ધ્યાનદાર એટલા માટે ન જાય, લક્ષ્યદાર એટલા માટે ન જાય કે એના ઉપર એની ખોજમાં આવી બેઠો તો તાપીને બેઠો. બરાબર એ વાત આવી. એટલે એ વર્તમાનમાં પોતાને વિકાસ થવામાં અથવા તો નુકસાનથી બચવામાં એને સમજ પડી જાય કે આ મારે કામની વાત આવી. હવે સામાન્ય રીતે ઉપદેશની વાતો ઘણી છે અને જુદા જુદા સ્તરે ઉપદેશ છે, મોક્ષની પણ એક ભૂમિકા નથી. અનેક યોગ્યતા વાળા મોક્ષો છે, તો પોતાની યોગ્યતાને પોતાની યોગ્યતા માટે કામની વાત આવે એવું પકડી શકે એ સારી રીતે પ્રયોજનને સમજે છે. અને પોતાને કામની વાત આપવા છતાં એને ઉપરથી ચાલી જાય અને એનું ધ્યાન ન જાય તો એનું પ્રયોજનનો દ્રષ્ટિકોણ નથી સાચો.
પ્રયોજનના દ્રષ્ટિકોણ એટલે આપણે બીજી સાદી ભાષામાં કહીએ કે મતલબ પોતાના મતલબનો વિષય સામે આવે તો તરત ધ્યાન ખેંચે
અને ઉપરથી ન જાય.
ઉપરથી ના જાય એટલે મતલબનો વિષય એવી રીતે પોતાના અત્યારે શું મતલબનું છે, આપણે જે અત્યારે મારે શું મતલબ નથી, મારે આ વિષયનો અત્યારે મતલબ નથી, મારે અત્યારે આનું કામ છે, તો એ રીતે લઈ શકાય અર્થ.
હા એમ જ છે. અને ખરેખર સ્વાધ્યાયમાં પણ એ જ લક્ષ્ય હોવું જોઈએ. તો સ્વાધ્યાયમાં તો શાસ્ત્રમાં જે વિષય હોય એ ચાલવાનો છે, પણ સમૂહ સ્વાધ્યાય એવી રીતે ચાલે છે કે આપણે કોઈ શાસ્ત્ર કોઈ મહાપુરુષનું વચન લઈએ છીએ અને એના ઉપર આપણા વિચારોની આપ લે કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. પણ મારા કામની વાત આમાં કઈ આવી એનું જ મહત્વ છે અને એ ગ્રહણ થાય એનું મહત્વ છે, બાકી બીજી બધી વાતોનું કોઈ મહત્વ એટલું નથી. એટલે એવો પ્રકાર હોવો જોઈએ.
પોતાને પોતાનું અવલોકન ચાલતું હોય તો જ ખ્યાલ આવે,
તો જ ખ્યાલ આવે, તો જ ખ્યાલ આવે
કામનું છે કે નથી.
એટલે શું છે કે જેને પૂર્ણતાનું લક્ષ્ય હોય એને આવો પ્રકાર ઉભો થાય છે, એને પ્રયોજનનો સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિકોણ એ હાથમાં રાખે છે, સાચે થઈ જાય છે દ્રષ્ટિકોણ. આ એક એને પૂર્ણ શુદ્ધ થવું છે ને, એટલે એને એક પણ અશુદ્ધિનો એના અભિપ્રાયમાં જેને જોઈતો નથી એ અભિપ્રાય છે, એટલે જેટલું એ વિષયક હોય છે એ તરત જ એને પકડાઈ જાય છે, એટલો દ્રષ્ટિકોણ સૂક્ષ્મ થઈ જાય છે. આ એક યથાર્થ શરૂઆત કરનારને, વાસ્તવિક શરૂઆત કરનારને આ બધા પ્રકારના પરિણામોમાં લાભ થઈ જાય છે. મોટા માટે
પ્રયોજન બોધ વિષયમાં પર્ટિક્યુલર આ વિષય આવે એવું કઈ નહીં. પ્રયોજન બોધ વિષયમાં પર્ટિક્યુલર આ વિષય આવે એવું કઈ નહીં કે પોતાનું નિજ સ્વરૂપ છે એ પ્રયોજન બોધ વિષય છે, અથવા તો નિજ સ્વરૂપ સુધી પહોંચવાની જે વિધિ છે
એ તો એનો જિજ્ઞાસાનો વિષય છે. મુમુક્ષુને પોતાનું સ્વરૂપ જિજ્ઞાસાનો વિષય છે. ભાવ ભાષણ ન થાય ત્યાં સુધી, જયારે ભાવ ભાષણ થાય ત્યારે એ જિજ્ઞાસાની પૂર્તિ થઈ જાય. એટલે મેટલ ક્વેશ્ચન છે અહીંયા ત્યાં પૂરો થઈ ગયો, એનો ઉત્તર મળી ગયો કે આવું જ મારું સ્વરૂપ છે. જ્યાં સુધી ભાવ ભાષણ ન થાય ત્યાં સુધી એનો પ્રયોગ ચાલે અને એ દરમિયાન ભાવ ભાષણ થાય. પણ જિજ્ઞાસા હોય તો જ ભાવ ભાષણ થાય, જિજ્ઞાસા મરી ગઈ તો ભાવ ભાષણ થાય, એ નાના મારું કામ. એટલે એ સ્વરૂપનું પ્રયોજન આ ખોજમાં છે. જે સ્વરૂપનું પ્રયોજન છે મારું સ્વરૂપ કેવું, એની ખોજનો વિષય છે. અને વર્તમાન પરિણામમાં જે લાભ નુકસાન છે એનું અવલોકનનો વિષય છે. એનો તો એની પાસે પ્રયોજનનો સૂક્ષ્મ તીક્ષ્ણ તીક્ષ્ણ દ્રષ્ટિકોણ હોય જેટલો એટલું જ એ કામ કરે એવું છે.
એનું કારણ
એક સમય મારે કામ છે બીજા સમયે થવું છે એ વિવાદ અભિપ્રાયમાં નથી. એટલે એને અનુસરીને પરિણામ પછી બધા ઉભા થાય.
એટલે અધૂરા નિશ્ચયને કારણે પણ એવા પરિણામ વધતા હોય છે. અધૂરો નિશ્ચય હોય કે અથવા તો લક્ષ્ય જ ના બંધાણું હોય તો પછી તો એના અનુસાર પરિણામ ચાલે જ નહીં. ક્યારેક ચાલે ક્યારેક ના,
પછી કોઈ વ્યવસ્થિત લાભ થતો નથી. ક્યારેક થોડો ઘણો દર્શન બંધ થાય તો વળી પાછું તીવ્ર થઈ જાય. તો જ્ઞાનનો વિષય એવો છે કે દર્શન બંધ કરે, દેવગુરુ શાસ્ત્ર નો દર્શન બંધ કરે દેવમાં, પણ લોકસંગ ના છે પછી તીવ્ર થઈ જાય. અને પરિણામમાં ક્યારે કઈ સેકન્ડે એક પ્રસંગ એવો આવે અને કઈક થોડું ઘણું કઈ ઠીક ચાલતું હોય ખલાસ થઈ
જાય. હા,
ખ્યાલ ન રહી પોતાને એવું થઈ જાય. એટલે કઈક પણ આમ ઠીક ચાલ્યા હોય તો તો વિચાર ના ધોવાતા વાહન કે વ્યવસ્થિત ઉપાય નથી કર્યો. ઉપાય તો જે રીતે વ્યવસ્થિત થતો હોય એ રીતે જ કરવો જોઈએ. એટલે મારા મીરાભાઈ સાથે ચર્ચા થઈ એમાં એક વાત પૂછું કે આપણે ત્યાં કાર્ય પદ્ધતિના અનુકૂળની ચર્ચા નથી. ગુરુદેવ શેરાનો દાખલો કયા મુદ્દા ઉપર આપતા હતા? શેરાનો દાખલો દેવામાં ભૂલો કે ભાઈ એક શેરાની જે ચીજ છે ખાવાની ચીજ છે એની અંદર પણ તમે અનુક્રમ ન સાધવો તો ત્રણેય ચીજ બગડી જાય છે. તો સિદ્ધપદ સાધવું છે એની કોઈ એમની કોઈ અનુક્રમની કોઈ વ્યવસ્થા ન હોય એમ કેમ બને? અને એ વ્યવસ્થા ન હોય એવો કે હોય એનો કેમ વિચાર નહીં? એનો કઈ વિચાર તો ગંભીરતાથી આવવો જોઈએ ને કે અવડું મોટું કામ છે જે સર્વોત્કૃષ્ટ જગતનું કામ છે અને અનંતકાળમાં નથી કર્યું એવું કામ છે, અપૂર્વ છે. તો એની કોઈ વ્યવસ્થા વ્યવસ્થિત વાત કે વ્યવસ્થિત એની કોઈ ચેનલ કે એની કોઈ સિસ્ટમ કંઈક હોવી તો જોઈએ જ નહીં. તો એની ક્યાં ચર્ચા નહીં કઈ? અને ગુરુદેવ આવો દાખલો આપે તો આપણે ધ્યાન કેમ ન જાય? આ શેરાના દાખલામાં મુદ્દો બીજો કઈ નથી. કે ભાઈ ગમે તેમ કામ થતું નથી, આમ કામ ને રીતે થાય. આમાં અનુક્રમમાં તો પોતે સૂત્ર આપ્યું છે, આટલી આટલી વાતો કરે છે, તો એને એનો અનુક્રમ કઈ ગોઠવવાનો વિચાર કર્યો? વાત તો ઘણી આવે છે, પણ ક્યારે કઈ વાત હોય, કેવી રીતે હોય, એને કાર્યકારણ ને શૃંખલા શું છે, એને કોઈ વ્યવસ્થા વિચારી? એટલી કાળજી નથી આપણી, આ કામ પાછળ એટલી કાળજી જે હોવી જોઈએ એટલી કાળજી આપણે લેતા નથી. અને પોતાની રીતે સૌ પોતાનું સાધન કરવા લાગી જાય છે, એનું બીજું નામ સ્વચ્છંદ છે. સ્વચ્છંદ છે એમ કહો કે જ્ઞાનીના માર્ગે નથી ચાલવું, એમ કયો? પોતાના માર્ગે ચાલવું છે ને જ્ઞાનીના માર્ગે નથી ચાલવું, એમ કયો?
નથી કલ્પના થઈ
બસ. એટલે કૃપાળુદેવે 783 નંબરનો પત્ર લખ્યો છે, સુભાષભાઈ એનો સ્વર્ગવાસ થયો, એમના પુત્ર ને પત્ર લખ્યો, પહેલો પત્ર લખ્યો. એમને બહુ ધ્યાન ખેંચે એવી વાત એ છોકરાઓને લખી, પત્ર નું વથાવું માંગ્યું છે, શ્રી સૌભાગ ને નમસ્કાર, શ્રી જીનેન્દ્રાય નમો કે સત્પુરાય, એવું કઈ નથી વથાવું માંગ્યું. વથાવું શું માંગ્યું છે? શ્રી સૌભાગ ને નમસ્કાર. ઠીક, પછી એમ લખ્યું છે કે શ્રી સૌભાગ નો જ્ઞાનીના માર્ગ નો નિશ્ચય અદભુત હતો. હવે આ એક સૌભાગભાઈ ની યોગ્યતા નું સર્વશ્રેષ્ઠ ચિહ્ન હતું. જે સૌભાગભાઈ ની યોગ્યતામાં સર્વશ્રેષ્ઠ પણ શું હતું? શાસ્ત્ર તો ભણ્યા નતા, એટલું જ નહીં, આર્થિક સ્થિતિ નબળી હતી ને થોડાક ચમત્કાર બાજુનું આકર્ષણ પણ એમને હતું. એમને એમ હતું કે કૃપાળુદેવ પાસે તો એવું કાંઈક છે તો આપણને પણ કાંઈક કાંઈક મળી જાય તો આપણે ઉપાધિ ઓછી થાય, શું અને કાંઈક આત્મસાધન કરીએ, નહીં તો ઉપાધિ એની બહુ રહેતી હતી. કેમ કે ઇજનનો સવાલ હતો, પરિસ્થિતિ એટલી નબળી હતી. નાના ગામમાં તો તમે 2-5 મણ અનાજ લઈ આવ્યા હોય એ વપરા જાય ત્યાં સુધી તો તમે એને પૈસા નો ભરણ બીજું 2-5 પણ લેવા જાવ તો ખબર પડી જાય, કારણ કે રોટલી ખાવાના પૈસા નથી. નામ નામું ખૂબ જ ઊંડું નામ હોય એટલે ઉપાધી આવી જતી હતી, પણ છતાં યોગ્યતા બહુ બહુ શ્રેષ્ઠ યોગ્યતા હતી. એ શ્રેષ્ઠ યોગ્યતામાં એવું શું હતું? કઈ શાસ્ત્ર નું જ્ઞાન નતું, શાસ્ત્ર વાંચ્યા તેવું અમુનું આવું બધું હતું, અને છતાં યોગ્યતા શ્રેષ્ઠ હતી. એક બહુ સમજવા જેવો વિષય છે, બુદ્ધ વિષય છે. તો કઈ જ્ઞાનીના માર્ગે ચાલવું છે એ નિશ્ચય એમનો અદભુત હતો. બસ આ એક જ વાત ઉપર પામી ગયા, આ એક જ જાતની યોગ્યતા ઉપર ઠેઠ સુધી પહોંચી ગયા, બહુ ભ્રમણ આવીને ગયા અહીંથી.
ક્યારેક
એવો પ્રશ્ન પૂછતા હતા ત્યારે કૃપાળુદેવ એમ કહેતા હતા કે એવી અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે, એવી વિદ્યાઓ જગતમાં નથી એવું નથી. એટલે એ માન્યતામાં એટલું તથ્ય હતું એનું કે ક્યાંક એવું હોય છે ખરું, અમારા વિશે પણ કાંઈક એવું છે એનો અમે ઇનકાર કરતા નથી, પણ અત્યાર સુધી અમને એનું સ્મરણ નથી થયું તો ઉપયોગ તો ક્યાંથી કર્યો હોય એમ, શું? પણ તમે જયારે પૂછો છો ત્યારે ખ્યાલમાં આવે છે કે છે કઈ, શું આથી વધારે કઈ એમને એવું હજુ ધ્યાન નહીં આપે. તો
સુભાષભાઈ ને તો એ બાબતમાં થોડો રસ એમાં દેખાય
ને, આ એમાં રસ દેખાતો એટલે એમને નુકસાન થતું હતું. એટલે એમણે સામે પ્રશ્ન પૂછ્યો કે તમે આવી ક્યારેક ચર્ચા કાઢો છો એનું કારણ મને જણાવજો. આવી આવા પ્રશ્નો આત્મા છે ને યોગ્ય નથી, છતાં તમે આવા પ્રશ્નો પૂછો છો તો મને કારણ જણાવજો કે શું કારણે તમે આવા પ્રશ્નો પૂછો. તમને શું કારણ છે આવું પૂછવાનું? એટલે શું કે તમે કોઈ અપેક્ષા રાખતા નહીં મારી પાસે? એક વખત એવું નાખ્યું કે રવજીભાઈ ના કુટુંબ માટે જે કરવું હોય એવું તમારા કુટુંબ માટે મને કરવું હોય તો મને કઈ ભેદ નથી, પાછા પરાયાનો ભેદ નથી, મારા તમારાનો ભેદ નથી. રવજીભાઈ એમને પિતાશ્રીનું નામ દીધું કે મારા પિતાશ્રીના જે પરિવાર છે એના માટે જે હું કરું છું અહીંયા વેપાર ધંધો, એ જો તમારા કુટુંબ માટે કરવું હોય તો મને એમ ન લાગે હું તમારા માટે કરું છું, એટલી તમારી સાથે આત્મીયતા છે. પણ તમને જે અપેક્ષા છે એ તમારા આત્મહિતને નુકસાન થાય છે, એ બાબતમાં હું કઈ આગળ વધવા માંગતો નથી. મારે તો તમારું પારમાર્થિક હિત જ કરવું છે, મારે સાંસારિક હિત સાથે તમારી સામે તમને એ બાજુ જરા પણ હું એ ક્ષેત્રમાં ઉભા રહેવા ઉભો રહીને તમને નુકસાન થાય એ કોઈ પણ ભોગવે કરવા તૈયાર નથી. અને એમ કરવા જતા કદાચ તમને વિશેષ તકલીફ થાય તો તમે એ વખતે તમારું પારમાર્થિક હિત સાધો એવી મદદ જરૂર કંઈક કરશો. પ્રાપ્ત નહીં મોકલીએ, ઊંડી નહીં મોકલીએ. એટલે એમણે એમ લખ્યું કે તમે ચિંતિત છો એમને ખબર છે, તમને ચિંતા થાય છે તમારા કુટુંબની એ પણ ખબર છે, પણ એમ કેમ સમાધાન કરતા નથી કે આ પરિસ્થિતિ જે પૂર્વકર્મને લઈને સર્જાની છે એ મારા કુટુંબનું મમત્વ છોડાવવા માટે આવી છે? મારા કુટુંબ માટે તમે ચિંતા કરો છો, બીજાના કુટુંબ માટે કરો છો, તો તમને મમત્વ છે, તો એ મમત્વ તોડવા માટે મારા પણ છોડાવવા માટે આ પરિસ્થિતિ આવી છે એવું કેમ તે વખતે વિચારતા નથી? તેમ છતાં કંઈક વિશેષ તકલીફ ઊભી થશે તો જોયું જશે. શું લખ્યું? જોયું જશે એ વાત ઘણી ગંભીર છે, એટલું સમજજો. ઠીક, એવી બધી વાત લખી એટલે કે હું ઊભો છું, પણ ઊભો છું એનો અર્થ એ છે આર્થિક રીતે એ વખતે તમારા પરિણામ બગડવાને બદલે સુધરી કેવી રીતે જાય એમાં. અરે એવી યોગ્યતા તમારામાં પણ છે ને મારામાં પણ છે, એની પણ એમને ખાતરી કરાવી એમ કહીને.
એમાં
બહુ વ્યવસ્થિત એવી રીતે નથી ચાલ્યા. એમાં વાત એમ બને છે બીજ જ્ઞાન એટલે શું એની એક જિજ્ઞાસા ઉભી થયેલી અને એનો કોઈ ઉકેલ નહોતો મળતો. એ કયું કાલે રામેના ભાવવાસી ને બીજ જ્ઞાન કે છે બીજ જ્ઞાન એટલે શું એક એમનો તીવ્ર જિજ્ઞાસાનો વિષય થઈ પડ્યો અને એના માટે એ કોઈ મહાપુરુષને શોધતા હતા. મહાપુરુષને શોધતા ટાણામાં એમને ખ્યાતિ સાંભળી જયારે કૃપાળુ 23 વર્ષની ઉંમર હતી અને એ મોરબી ગયા ત્યારે કૃપાળુ એમ કીધું તમે બીજ જ્ઞાન ની જિજ્ઞાસા લઈને આવ્યા છો એ વાત મારા ખ્યાલમાં છે. હવે એ જયારે એમને એમને જોયું કે આ તો મેં કઈ સવાલ જવાબ કર્યો નથી, પેલા તો મને ઉત્તર દે છે, હું આ કામે જ આવ્યો છું. એટલે એ જે મહાત્માને એમને ગોતવા એ જે એમના માટે અભિગમ હતો, કોઈ મહાત્માને પકડ્યા વગર કોઈ આપણો ઉદ્ધાર નહીં થાય એમાં એને ખાતર થઈ ગઈ. આ મને મહાત્મા મહાપુરુષ મળી ગયા અને એમના પ્રત્યે એમને એટલો પરમ પ્રેમ આવ્યો, એટલો પરમ ભાવ આવ્યો શ્રી સુભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેમનો અદ્ભુત નિશ્ચય અમને વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. આ તો અમે સંભાળીએ છીએ એમને આ રીતે, તો સુભાષભાઈ ને અમે આ રીતે સંભાળીએ છીએ, એમનું સ્મરણ કેવી રીતે કરીએ છીએ. આ કોઈ મુમુક્ષુ હતો કે જેને જ્ઞાનીના માર્ગે ચાલવું જોઈએ એ માટેનો નિશ્ચય કોઈ અદભુત હતો. અદભુત એટલે શું? સર્વાત્મક બુદ્ધિ થઈ ગઈ. અને એમની જે સર્વાત્મક બુદ્ધિની જે યોગ્યતા એમણે જોઈ, એમાં એમણે સમ્યક દર્શનનું પ્રત્યક્ષ કારણ જોયું, જે સુંદરની ગાથામાં એમણે લખ્યું છે કે સ્વચ્છંદ મત આગ્રહ થતી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને માખ્યો કારણ બની પ્રત્યક્ષ. એ પરમાર્થ સમ્યકનું પ્રત્યક્ષ કારણ એમને જોઈ લીધું કે આ ઉત્પન્ન થઈ ગયું. હવે યોગ્યતામાં વિચિત્રતા ઘણી હોય છે. યોગ્યતાનો વિષય ઘણો સૂક્ષ્મ અને વિશાળ છે, ઘણો સૂક્ષ્મ, ઘણો ઊંડો અને ઘણો વિશાળ. આ ત્રણ પડખા છે યોગ્યતાના એક મુમુક્ષુની ભૂમિકામાં. દરેકના ઇન્ડિવિજ્યુઅલ કેસ જુદા જુદા હોય છે, અને એ વિષયનો કોઈ અદભુત પરામર્શ કરવાનું કે ટેકલ કરવાનું કોઈ ક્ષમતા અથવા સામર્થ્ય રૂપાળું. કે કોઈ એક મુમુક્ષુ જીવની યોગ્યતાને સાંગોપાંગ માપ્યા પછી એને કઈ દવાનો કેટલો ડોઝ ક્યારે દેવો, બહુ અતિશય જ્ઞાનાતિશય જેને કહીએ અને વિશેષ પ્રજ્ઞા કહીએ, એ પ્રજ્ઞા અતિશય કહ્યો. અને એ રીતે જે તે મુમુક્ષુ હોય એને એવી રીતે ટ્રીટમેન્ટ આપતા હતા. અને સુભાષભાઈ જ્યારે એમના બીજ્ઞાનની થોડી ચર્ચા ચાલી ગઈ એમની સાથે, ત્યારે એમને પોતાને જે ભૂતકાળમાં ભાવભાષણ થયેલું એવું જે બીજ્ઞાનનો વિષય હતો એ જ વખતે ચાલુ થઈ ગયો. એમને પોતાને સમ્યક સમજતા ચાલુ થઈ ગઈ અને એમાં નિમિત્ત પીડ્યા સુભાષભાઈ. એટલે એક બીજું એમને દેખાણું કે આ પાત્ર જો મને સમ્યક સમજતામાં નિમિત્ત પડી તો આની યોગ્યતા તો અસાધારણ છે. એ જીવ કેમ ગયો નિમિત્ત? સામાન્ય રીતે તો કોઈ જ્ઞાની નિમિત્ત ન પડે, એના બદલે આ જીવ કેમ ગયો? સ્ફુરણા ચાલુ થઈ ગઈ એમને તો 4-5 મહિનામાં સમય દર્શન અનુભવમાં આવ્યા પાછા નિમિત્તે પીડ્યા કરે. માટે કોઈ અસાધારણ યોગ્યતા વાળા જીવ છે. બે કારણ ભેગા છે, એક પોતાના પ્રગતિમાં ફેરફાર થવાનું નિમિત્ત થયું, બીજું એનો પ્રેમ જે એમણે જોયો એ ખલાસ એને ભગવાન દેખાઈ ગયા. ભગવાન જોયું એને ભગવાન દેખાઈ ગયા. અને એને જે પ્રેમ આવ્યો એ ગુજરાતમાં આવ્યો અને એ વસ્તુ એમણે જોઈ લીધી એ ખલાસ. આ મને બીજી દ્રષ્ટિએ જોયે છે. આ પામી જવાનો એમને એમને પ્રોમિસ આપ્યું છે એક જગ્યાએ કે આ ભાવ, આ ભાવમાં જ અમે તમને જ્ઞાન પ્રાપ્તિ કરાવશું. ચૌદ વર્ષના સમય દર્શન થયું એમાં જ એ વાત એમણે કરી છે. પાછી પાંચ
93 માં પહેલા પારિગ્રહ કર્યો છે.
293
જ્ઞાન ધારા સંબંધી મળ્યો. જ્ઞાન ધારા સંબંધી મૂળ માર્ગ એટલે આ જ્ઞાનની જે પરિણતિ ચાલે છે તે મૂળ માર્ગ. અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું, એની ચર્ચા કરશું, એ વિશે તમને સમજાવશું. અમારી અંતરંગ દશા શું છે, જ્ઞાન ધારા છે, કેવી રીતે ચાલે છે, થોડીક તમને વાત કરશું જરૂર છું. એટલે અમારું પેટ ખુલ્લું કરશું તમારી પાસે. અને તે માર્ગ પૂરી રીતે આજ જન્મમાં એટલે આજ ભાવમાં તમને કહીશું. એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે, અમારો આત્મા બોલે છે. હરિની પ્રેરણા એટલે અમારો આત્મા એમ બોલે છે અંદરથી, આજ ભાવમાં આ જીવને આ જ્ઞાન દઈ દેવું, હવે બીજા ભાવમાં નહીં, આ ભાવમાં જ્ઞાન પ્રાપ્ત કરાવી. તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. અમારે જે આત્મસુખ જોતું હતું એ તમારા નિમિત્તે મળી ગયું, તે માટે તમને નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ. સજ્જનતા શું છે, નમ્રતા શું છે, શું. પણ અમને લાગે છે કે અમારે હાથે હરી તમને પરાભક્તિ અપાવશે. પરાભક્તિ એટલે આત્માનું પરિપૂર્ણ મહિમા આવો, અભેદ ભક્તિ, પરાભક્તિ, સમ્યક દર્શન એ પરાભક્તિનું સ્વરૂપ છે. અભેદ ભક્તિ જેને કહેવાય, એટલો મહિમા આવે કે વિકલ્પ પટી જાય. એટલે મહિમાના એક તબક્કે નિર્વિકલ્પ અનુભવ છે, એને પરાભક્તિ કહેવામાં આવે છે વેદાંતની પરિભાષામાં. અને આ વેદાંત બાજુ થોડાક ડુંગરશ્રીભાઈની હિસાબે વળેલા હતા એટલે એમની ભાષામાં જ વાત કરે છે. પરાભક્તિ કેટલી સમજી જાય. પણ અમને અમને એમ અમને લાગે છે કે અમારા હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે. એટલે તમારા અનુભવમાં અમને નિમિત્ત કરશું, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, એટલે આત્માનું જ્ઞાન કરાવશે. અને એ અમે અમારો મોટો ભાગ્ય દઈ સમજશું, માનશું. ઠીક, એ ખરું કામ અમારા હાથે થઈ જશે. બાકી અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે, એટલે આત્મામય અમારું ચિત્ત રહે છે. આ પત્ર છે શ્રાવણ મહિના 24મા વર્ષમાં શ્રાવણ મહિનાનો પત્ર છે. અને પરમ પૂજ્યજી એમ લખ્યું છે મથાળામાં, અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે પણ સંગ બધા કળિયુગના રહ્યા છે, બહારની બધી પરિસ્થિતિ ઘણી ગડબડવાળી છે. માયાના પ્રસંગમાં રાત દિવસ રહેવું થાય છે. વેપાર ધંધામાં મુંબઈ છે કાગળ એ તો પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે. અને ત્યાં સુધી એ તો પૂરેપૂરું ચિત્ત આત્મામાં નહીં ડૂબે ત્યાં સુધી અમારા ચિત્તનો ઉદ્વેગ મટશે નહીં, ત્યાં સુધી અમને ઉદ્વેગ રહ્યા કરશે કે આટલો પણ ઉપયોગ બહાર જાય ખોટું છે, ખટક છે. અમને એ થોડીક પોતાની દશાની વાત કરીશું. કેવી કેવી ગૂઢ વાતો કરે છે. ફીસ પત્રમાં 200માં છેલ્લી બેનિટી, આપણો વિયોગ રહેવામાં પણ હરિની કેવી ઈચ્છા છે. એટલે કુદરતની વ્યવસ્થા છે કે આપણો વિયોગ રહે, કુદરતની વ્યવસ્થા છે. નહીંતર તમે તો એક સેકન્ડ મને છોડવા માંગતા નથી, અને એટલો બધો પ્રેમ હતો. એક ક્ષણ કૃપાળુદેવ વગર ન રહેવાતો હોય તો એને બીજો કાંઈ જોતો ન હતો. અને કુદરતદેવને પણ એમના સંઘની ઈચ્છા રહી આ કરતું હતું, છતાં વિયોગ રહેતો. ખરી ઈચ્છા છે એટલે કુદરતની કોઈ સંકેત છે. અને તે ઈચ્છા હરીને શું હશે તે અમને કોઈ રીતે ભાસે છે, એવું કુદરત શું કરવા રાખે છે એ અમને ખબર છે. પણ એ તમને સમાગમમાં કહીશું, કાગળમાં નથી લખતા. હવે એવું 24મા વર્ષમાં આ વાત એમને ઇન્ડિકેટ કરી
કે 30મા વર્ષે એ મનવાડમાં આવ્યા, ઉમર થઈ ગઈ હતી. એટલે ખ્યાલ આવ્યો કે હું બેઠો નહીં થાય, આ મનવાડ છેલ્લો છે, જે હોય તે દિવસો પણ હવે કાંઈ શરીરની અશક્તિ બહુ આવી જાય, એટલે પછી ખ્યાલ આવી જાય કે આમાં કંઈ પાછા આવવાની કોઈ પરિસ્થિતિ દેખાતી નથી, ઉંમર પણ થઈ ગઈ, શરીર કામ કરતું નથી, બધું આવે છે. એટલે એમણે કે હું મંદવાડમાં છું, આ મંદવાડ છેલ્લો લાગે છે, અને શક્તિ નથી, નહીં તો આપના દર્શન માટે હું રમાણી આવત, પણ શક્તિ શરીરની છે ને, આપ દર્શન માટે પધારો, મારી તીવ્ર ઈચ્છા છે, તીવ્ર ભાવના છે. હવે આ મંદવાડમાં આપણા દર્શન થાય એ સિવાય બીજું કાંઈ હું ઈચ્છતો પણ નથી, હવે બીજું પણ મારે આશા એ નથી. જિંદગીમાં જે કાંઈ આશા છે એ તમારું દર્શન છેલ્લું છેલ્લું કરી લેવાની છે. એટલે આ સંકેત એમને જે હતો એ વખતે શરૂ કર્યું, એમણે નાટક શરૂ કર્યું, એમણે હા આવું છું ને, કે હું પાંચ ગરદીમાં આવવાનો છું, રાજી રાજી થઈ જાય, મારા ભગવાન આવશે, મારા ભગવાન આવશે, હું આવે નહીં, હવે ખોટો વાયદો કરે, તરસ લાગી હોય ને પાણી માગે આપું છું ને, પાણીનો પ્યારો દેખાડે ને પાણી ન પાય, શું દશા થાય, તરસ થાય તીવ્ર, સાત થી આઠ મહિના ખેંચાય, કેવા જોયું કે ઠીક, આ વિરોગ ની અંદર હવે આના પરિણામ વિરાના પરિણામ વિરાનો તાપ શરૂ થયો છે, અને ના અને હવે તપાવો, પરખું તપાવો, એવું લાલચો રોટું કરો પછી કામ મારો, એટલે તપાવવા માંડ્યું, એમણે ખૂબ તપાવ્યું, ખૂબ તપાવ્યું, છેલ્લો કાગળ લીધો, પછી તો એમણે એવા બધા ઓળંબા લેખા છે કે તમે ભવાણિયાથી મોરબી આવો છો, પાછા મોરબીથી ભવાણિયા બી આજ આવો છો, મોરબી આવે એટલે સાયલન્ટ થોડાક નજીક આવ્યા, હવે તમે દર્શન માટે આટલું આટલું લખીએ છીએ તો તમને દર્શન દેવામાં તમારું જાય છે, હું પણ એ તો લખો, એ તો કહો કે તમારું હું જાય છે, બહુ આત્મીયતા હતી ને, એટલે ઓળમ ભજન કહીએ આપણે, એવો કાગળ લખે મીઠો ઠપકારો, આમ જે કે ઠીક છે આને આ જરૂર છે, હજી તપાવો, હજી તપાવો, છેલ્લો કાગળ લખી કે હવે રોગને લઈને મારું મરણ નહીં થાય, કે હવે જે આ વિયોગનો તાપ ઊંઘો થયો છે હવે નહીં આવો તો તમારા વિયોગને લઈને મેં મૃત્યુ થશે, મારે એમ લાગે છે, હવે તો મારાથી સહન નથી થતો, હું જીવી નહીં શકું તમારા વગર, તમારા દર્શન વગર જ મરી જઈશ, એ વેદનાથી મરી જઈશ, ચાલે મારું જીવન જ નહીં ચાલે, જેમ પાણી વગર નહીં જીવી શકું, નામ જ ગેટ થઈ લાલચોર થઈ ગયો લોટ આવ્યા છે, ચાર પાંચ દિવસ રોકાણા પછી ગાલો ઈડર એ લઈએ, તો નાની નાની આજ્ઞાંકિત પણ સર્વથા આવી ગયો હતો, એમાં એને આત્મહિત માટે અહીંયા લઈ આવ્યા, હવે એનું એક એક પક્ષરને એ પરિણમવા માટે એનો આત્મા કેટલો તૈયાર થયો, ભાવ પાસમાં બીજા સંકેતમાં અહીંયા આવ્યા, અહીંયા બીજી નાની અહીંથી બંને જણા પાછા નીકળ્યા, પોતે ગયા મુંબઈ અમદાવાદથી, સુભાષ મહેને ચાલ્યા બી આવ્યા, અંબાલાલ મહેને આજ્ઞા કરી કે તમે એમને સેવામાં ગયા, હવે એમના છેલ્લા દિવસે ત્યાર પછી સત્તા થયું, ત્યાર પછી અઠવાડિયે મેં એમને સહાનુભૂતિ થઈ છે, અને 17,000 દિવસ છે, પણ આ ભાવમાં સંસાર તોડીને ગયા, કેટલો કેટલો કમાણા અનંતકાળ કમાણી કરી દીધી, એ આ જ્ઞાની ના માર્ગીનો જે અદ્ભુત નિશ્ચય જે યોગ્યતા જબરજસ્ત કામ કરી, આ યોગ્યતા એમને જબરજસ્ત કામ કરેલી, બીજી બધી અયોગ્યતાને ઘૂંસાડવામાં આ એક ભાવ કામ કરી ગયો, બધું ખલાસ થઈ ગયું, એમને જે કે અનિયમિત સંબંધીની ચમત્કાર સંબંધીની જેટલી જેટલી શક્તિઓ હતી બધી છૂટી ગઈ, અને છૂટી જવામાં એક જ એનો નિર્ણય કે છે એટલે બ્રહ્મ વાક્ય, કૃપાળુ દેવ કે છે એટલે બ્રહ્મ વાક્ય. ખલાસ, આમાં કઈ બીજો વિચાર કરો ન સમજાય તો જિજ્ઞાસા વધે, બાકી બીજો વિકલ્પ નથી. બહુ સારો દ્રષ્ટાંત છે સુભાષભાઈ, એનું જીવંત દ્રષ્ટાંત છે. એમાં શું થયેલું કે આત્મહિત જે આત્મકલ્યાણ કરવું છે એ લક્ષ છે, અને એ તો 23મા વર્ષમાં જ એમણે એ લાઈન ઉપર તો લઈ લીધા છે. 23મા ને 24મા બે છે, 195મા પણ એ વાત છે, બે જગ્યાએ વાત છે. વાત કરવાની જરૂર છે પોતાની માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેને બધા વિકલ્પો મૂકીને માર્ગ તો ઉપાય, એને ઉપાય નથી શોધતો અંતર્મુખ થવું કે આ કઈ રીતે થવું, એ ઉપાય જેને જેને ઈચ્છા થઈ છે તેને બધા વિકલ્પો મૂકી દઈને એક વિકલ્પ ફરી ફરીને સ્મરણ કરવો અવશ્યનો છે. કયો વિકલ્પ? કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થવા છતાં તેની નિવૃત્તિ કા નથી થઈ નથી થતી, અને તે શું કરવાથી થાય? બસ આમાં એ વાત આવી ગઈ, પરિભ્રમણ થી મુક્ત ગયો કે મોક્ષ દશા ગયો? શૈલી આ તો વાત એની એ છે, શૈલી બીજી છે, કેમ કે પરિભ્રમણ ઉભો છે તો સમજશે, ઉમતામાં નહીં સમજે તો પરિભ્રમણ તો થાય છે એનો અભાવ કરો એમાં તો સમજશે કે નહીં? આ વાક્યમાં અનંત અર્થ સમાયો છે. આ સિદ્ધાંતમાં પૂર્ણતાના લક્ષના સિદ્ધાંતમાં કેટલી વાત છે? અનંત અર્થ સમાયો છે. બોલો, કેવી મોટી વાત લખી નાખી! અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના કઈ રીતે આ પરિભ્રમણ છૂટે, કઈ રીતે મુક્ત મોક્ષ દશા થાય એની ચિંતના કર્યા વિના, ચિંતના કર્યા વિના નહીં, તેને માટે દ્રઢ થઈને જોઈ્યા વિના, આ જોરબો શબ્દ છે ને યોગનો પરિતાપ, માર્ગની દિશાનું અલ્પ ભાન પણ થતું નથી. પૂર્વે કોઈને થયું નથી ને ભવિષ્ય કોઈને થશે નહીં, એટલે આ સિદ્ધાંત અફર છે એમ કે આજે પૂર્ણતાનો સિદ્ધાંત છે એ ત્રણેય કારણે માટે બધાને લાગુ પડવાનો એમ કે છે. અમે તો એમ જાણ્યું છે એટલે આ મારો અનુભવ બોલે છે, માટે તમારે સગળાએ એ શોધવાનું છે, ત્યાર પછી બીજું જાણવું શું એ જણાશે. એ પહેલાં બીજું શું જાણવું એ કાંઈ જણાશે નહીં તમને, પહેલાં આગળ નિવારણ જાણવાની વાત છોડી દેજો, પહેલું આ કરજો, બધો વિકલ્પ છોડી દેજો, બીજું પ્રયોજન આ પહેલું પ્રયોજન છે, પછી હું જાણવું એ તમને ખબર પડશે, પહેલાં હું જાણવું જોઈએ, ત્યાં સુધી બીજું જાણવાની માથાકૂટમાં નહીં વિચારતા એમ કે છે. સરસ ટ્રીટમેન્ટ આપી એ વાત એમણે 23મા વર્ષમાં કરી છે, 86મું બોલ છે. અહીંયા 195 રેફરન્સ છે, 86નો રેફરન્સ છે, બે એક જ વાત છે. અઠ્યાસીમાં અનંત કાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી જીવ્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત ઠીક અને સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. અચ્છા છે, વાત નાખી શકે ને? તો કેટલી જગ્યાએ આવી ગયો છે? 254 માંથી નીકળે છે, આપણે 609 માં માંચ્યું, 88 માં, 195 માં, કેટલી જગ્યાએ છે? ધ્યાન જાય તો ઘણી જગ્યાએ છે. અને તો એક જ્ઞાનીની વાત એટલે અનંત જ્ઞાનીની વાત, એમાં બીજો વિકલ્પ કરવા જેવો નથી. જ્ઞાનીઓ થઈ ગયા, પોતામાં હમાઈ ગયા, દુનિયાને ખબર નથી કે ક્યારે થયા ને ક્યારે મોક્ષ થઈ ગયો, નિર્વાણ પદમાં લીયા ગયા, એ લોકો નામ ઠામ ને ખબર, કાંઈ ઇતિહાસ ની ખબર નથી. એવા અનંત જ્ઞાનીઓ જ્ઞાન પાયમાં સાતા સાતા પૂર્ણ થઈને સિદ્ધાલીમાં વ્યા ગયા, કોઈને અત્યાર સુધી કાંઈ ખબર નથી, કોઈ જાણતું નથી, ઓળખતું નથી, નામ ઠામ કાંઈ નથી. એવા અનંત જ્ઞાન થઈ ગયા છે. એવું કઈ જરૂર નથી, પ્રસંગ નો આપણે શું થાય? એક પ્રકારનો ઉદય ન હોય, પ્રસંગ ન હોય, ઉપયોગ ન થાય, મતલબ છે તો કેવળ જ્ઞાન થઈ ગઈ છે, પછી ક્યાં સવાલ છે? કેમ થવું, પોતાના પ્રયોજન ની સફળતા થવાનું કારણ શું, મારે એક પ્રશ્ન જો ઉઠાવવામાં આવે તો એનું આ સમાધાન છે. કે જે પ્રયોજન ની તીક્ષ્ણ દ્રષ્ટિ છે અને જે જિજ્ઞાસા છે, ભાવના છે, એની સફળતાને ચાલુ છે, એના કારણે જ એ સફળ થાય છે. દ્રષ્ટિકોણ ઉપરથી જાય તો ક્યાંથી સફળ થાય? તો સફળ થાય છે એનું કારણ એ છે કે એને પોતાના પ્રયોજનની ઘણી દરકાર છે. આમ તો શું છે કે કેટલાકનું ધ્યાન પાતું નથી, તો એને તો ઘણું દોડાયેલું ચિત્ત છે, સામે વાત આવે છે પાછવામાં કે શ્રવણમાં, તો પણ ધ્યાન નથી કરતું. કેટલાકને એ વખતે બહુ દોડાયેલું ચિત્ત નું હોય તો ધ્યાન જાય છે, વાત બહુ સારી આવી, બહુ કિંમતી વાત આવી, તો પાછા ભૂલી જાય. જયારે માણસ આત્મકલ્યાણ ને બરાબર ભાવના છે લક્ષ બાંધીને પ્રવૃત્તિ કરવા, તો એને પોતાની કામની વાત આવે એને આત્મામાં ચોંટી જાય, ઉખડે નહીં, પછી એ ચોંટી જાય. એટલે એને જ્ઞાન દશા થાય ને ત્યારે યાદ આવે કે આ ચોંટી ગઈ હતી વાત, એમાંથી આગળ આવ્યું છે. એવા બધા પ્રકાર પરિણામ યોગ્યતાના ઘણા છે. પર્યાય કેવી થશે એની સ્પષ્ટતા શું, કે પ્રત્યક્ષ પર્યાય ને જણાય એના જેમ, એટલે વત શબ્દ વાગ્રહ છે ને, વત કે પર્યાય નથી પણ એ વત પર્યાય વત જણાય છે. વિચાર કરો તો આમાં ઘણું સમજાયું છે. તમે એક સંશોધક વિજ્ઞાની રિસર્ચ કરતો હોય એનું એક ચિત્ર આપણે ખેંચીએ, તો એને એ જે કાંઈ સંશોધન કરે છે એમાં એની પાસે ઉપલબ્ધ સાધનો તો કેટલાક, કેટલું લિટરેચર છે એ વિષયનું, એ વિષયમાં એનું સંશોધન ચાલે છે, એ વિષયમાં એનું લિટરેચર છે, અને જે એને શોધવું છે એ લિટરેચરમાં જે કાંઈ કર્યું છે એના કરતાં એક આગળની વાત છે, એ જે શોધવાનું એને બાકી છે. હવે એ કેવી રીતે શોધ થાય છે એનો વિચાર કરીએ, ક્યારે દેખાય છે જે વસ્તુ જેમાંથી નથી બની એ વસ્તુ એમાંથી આવી બને એવું દેખાઈ જાય છે, ત્યારે એની શોધ થાય છે. જ્ઞાનનું સામર્થ્ય જોવા, વિજ્ઞાનની ભૂમિકામાં જ્ઞાનનું સામર્થ્ય, ભૌતિક વિજ્ઞાનમાં રિસર્ચ કેવી રીતે થાય છે. હું તો રિસર્ચ માઇન્ડેડ જ છું, એટલે મને ખ્યાલ કે એને વસ્તુ તો કઈ જો શોધેલી હોય તો રિસર્ચનો પ્રશ્ન તો ઉપસ્થિત નથી થતો. ત્યારે જે એની પાસે સામગ્રી છે એ સામગ્રીમાં એની પાસે કેટલીક વાતો લખેલી છે લિટરેચરમાં, એના પછી કેટલાક પ્રેક્ટિકલ કરે છે, અને એ પ્રેક્ટિકલમાંથી એને દેખાય આવે છે આમાંથી આમ થાય, એને શોધી કાઢે છે. તો શોધી કાઢે છે એનો અર્થ કે એને એમાં એ વસ્તુ જોઈ લીધી, જે યોગ્યતા હતી એને જોઈ લીધી, એને યોગ્યતા જોઈ ત્યારે એનું એને પરિણમન થયું એવું છે. એટલે સાયન્સની દ્રષ્ટિએ જો તમે વિચારો તો તમને તરત જ સમજાઈ જાય એ વાત, કે આવી વાત છે, કઈક આવી વાત.
સમય સમયની પર્યાયો પર્યાય રૂપે ન હોતા યોગ્યતા રૂપે રહેલી છે,
જેમ કે તીર્થંકર દ્રેવ, તીર્થંકર તો નથી તીર્થંકર થશે એવી યોગ્યતા છે ને. હવે એ કેવળ જ્ઞાનમાં તો આવી ગઈ વાત, તીર્થંકર દ્રવ છે તો એ દ્રવ ની યોગ્યતા છે. આવો રાગ કૃષ્ણ કેવળ જ્ઞાન જાણે છે તો તમારે ચારિત્ર ગુણ ની પર્યાય ની યોગ્યતા ને જાણે છે. ચારિત્ર ગુણ માં તો વિતરાગતા સિવાય બીજું મેં થવાની શક્તિ નથી, પણ રાગ થવાની યોગ્યતા છે, શક્તિ નથી. તમે 10 વર્ષ પછી કે 50 વર્ષ પછી કે બીજા ભાવમાં આ આ દિવસે આ ટાઈમે આવો રાગ કરશો એ કેવો જ્ઞાન જાણે ક્યાં. જ્ઞાન તો સામે જ્ઞેય છે એને જાણે છે કે જ્ઞાન જ્ઞેય નથી એને જાણે છે. જ્ઞાન નો સામે કોઈ જ્ઞેય છે કે નહીં, બસ એવી વાત. રમણી ક્રમગત ના મારી સાથે થોડો પત્ર વ્યવહાર ઘણા પ્રશ્નો નો કરેલો છે, જે બધા અસમાધાન ના પ્રશ્નો છે એ આવેલા છે મારા સાથે. બધા એને પોઈન્ટ વાઇઝ લેખિત જવાબ આપેલા છે, એની સામે કોઈ તર્ક નથી આવ્યા. તેમાં આવો એક પ્રશ્ન હતો કે આ યોગ્યતા પૂર્ણતા ની શું બધી વાત ચાલે છે, મને તો કઈ એવું લાગતું નથી. તો એને પ્રશ્ન પૂછ્યો છે કે કેવળ જ્ઞાન જો ત્રણકાળ ત્રણ લોકને જાણતું હોય તો જે જીવ જે યોગ્યતા એ પરિણામો નથી આ તીર્થંકર દ્રવ્ય લે. એ કેવળ જ્ઞાને જાણ્યું તો સામે જ્ઞાન નહોતું ને જાણ્યું, પણ જ્ઞાન હતો ને જાણ્યું. નો સ્કોપ ઓફ આર્ગ્યુમેન્ટ, કોઈ દલીલ નો સ્કોપ નથી આયા. અમુક વાત એવી છે એટલી બધી સોલિડ છે કે અહીંયા કોઈ તર્ક નો અવકાશ નથી.
અમે આપે જે કીધું કે ચારિત્ર ગુણમાં રાગ કરવાની શક્તિ નથી,
યોગ્યતા છે.
યોગ્યતા છે તો શક્તિ નથી, કારણ કે ગુણ છે માટે સ્વભાવે કરીને
સ્વભાવ શક્તિ નથી. જો સ્વભાવ શક્તિ હોય તો રાગ એ રૂપે જ કરીને કરે,
ધર્મ
જુદી વસ્તુ છે, ગુણ જુદી વસ્તુ છે, અને એ શાસ્ત્રકાર ડિફાઈન કરેલું છે. ધર્મ છે એ કેરેક્ટર ઓફ ધ સબસ્ટન્સ છે, બસ ના છે, પણ એ પ્રોપર્ટી છે ને કેરેક્ટર છે. બીજી રીતે કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનો, અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે આરસ, આથી માર્બલ છે. એની કઈ કેમિકલ કમ્પોઝિશન શું છે? CaCO3. અને ચૂનાનું કેમિકલ કમ્પોઝિશન શું છે? કે CaCO3. બોથ આર કેમિકલ કમ્પોઝિશનમાં સેમ જ છે, કેલ્શિયમ કાર્બોનેટ છે. બંનેની પ્રોપર્ટી જુદી જુદી છે. ચૂનો પાણીમાં મેલ્ટ થશે, ઓગળી જશે. ચૂનાનું પાણી થશે, તમે ધોળ મારશો આના પર પાણી ગમે તેટલું નાખો નહીં, એટલું એક રચના ઓગળશે નહીં, એનો મેલ્ટિંગ નહીં થાય, ડિઝોલ્વ નહીં થાય. એટલે ચૂનો CaCO3 અથવા વોટર સોલ્યુબલ છે, જ્યારે માર્બલ છે વોટર ઇનસોલ્યુબલ છે. પ્રોપર્ટી બંનેની જુદી છે, કેરેક્ટર બંનેના જુદા છે, પ્રોપર્ટી સેમ છે. બંને CaCO3 જ છે, એટલે બંનેની પ્રોપર્ટી સેમ છે અને બંનેના કેરેક્ટર જુદા છે. સાયન્સની દ્રષ્ટિએ સમજો તો બધું ચોખ્ખું સમજાય, આ તો વિજ્ઞાન જ છે, પરફેક્ટ સાયન્સ જ છે.
કેવળ જ્ઞાનનો પ્રત્યક્ષ અર્થ એટલે કે જેવી પર્યાય થવાની છે તેવી પર્યાય, પર્યાય રૂપે નહીં પણ જેવી પર્યાય થવાની છે તેવી જ જણાય છે,
તેની યોગ્યતા જણાય જાય છે. યોગ્યતા રૂપે જ જાણે છે, યોગ્યતા ને પર્યાય રૂપે ને
સનાતન નિગમ્બર જૈન.